શ્રી ભાગચંદજી કૃત દત્તા સ્વરૂપ છે, એમાં 21મા પાને આપણે આવ્યા છે. પ્રશ્ન આખો દ્વૈત મિથ્યાત્વ છોડવાની આખી વાત છે, એમાં પ્રશ્નો ઉત્તર ચાલે છે. એમાં તો કે છે કે કુદેવાદીને માને તો પણ શું થાય છે, એને સફળતા મળે છે, બારમાં અનુકૂળતા બધું મળે છે, તેનો જવાબ આપ્યો. તો બધાને કેમ નથી થતું? તો સામે પાછી દલીલ શું કરે કે સાચા અંતકરણથી જો પૂછે તો થાય, અને ન કરે તો ન થાય. બધું તેનો સરસ સામે પ્રશ્નનો એનો લોજિક સામે પૂછ્યું. તું આમાં નક્કી કરીને નિશ્ચિત કહી દે કે તું કહે છે કે એને માને તો થશે, અને નહીં માને તો અંતકરણ. એમાંથી નક્કી શું થયું? એને માનવા ઉપર આધાર આવ્યો કે પોતે અંતરંગમાં પોતાના પરિણામનો આધાર આવ્યો? એમાં કીધું કે તું કહે છે કે કુદેવાદીની ક્યારેક પ્રાપ્તિ થાય અને ક્યારેક નથી થતી, તો એનો એક નિશ્ચિત શું ઉપાય છે? કુદેવાદી માનવા એ છે કે પોતાના પરિણામ છે આખું, તો સામે એને વળી દલીલ કરી, બરોબર ને? કુદેવ એને માને તો અનુકૂળતા થાય, પ્રતિકૂળતા થાય, કે આમાંથી યસ ઓર નો? એ બધી વાત નહીં, અનુકૂળતા કુદરતી માને તો અનુકૂળતા મળે કે ન મળે. અનુકૂળતામાં અનુકૂળતા એ મળે. અરે કેમ ઘણા ને તો મળે છે, ન મળે એવું તો નહીં કે મળે. એ સામે દલીલ કરે છે કે તમે સાચા જીનદેવને પૂજો છો તો એમાં નિયમ નથી દેખાતો અમને, એમાં કોઈ કેવા છે અનુકૂળતા છે અને કોઈ નહીં પ્રતિકૂળતા છે. સાચા દેવને માને એને બધું, એ બંને કોઈ બીમાર ન પડે ને, એને ક્યારે શરીરમાં રોગ ન આવે ને, તો અમે માને ન્યાય બે છે ને તમે માને ન્યાય બે, ફરક નું છે. એને દલીલ એવી કરે છે એવું બધું, પણ અંતે તો બાર ના ફળ સરખું છે ને બે ને, કે કુદેવાદી ને માને તો બે એને છે અનુકૂળતા પ્રતિકૂળતા બે માને, અને કુદેવ માને તો બે છે, સાચા ને માને તો શું છે? એનો સરસ ઉત્તર શું આપે છે જો એના 21મા પાને છે નીચે, કે તારું કેવું સત્ય છે? શું છે તારું કેવું સત્ય છે? એટલે કે સાચા જે દેવ શાસ્ત્ર ગુરુ ને માને તો પણ એના અનુકૂળતા પ્રતિકૂળતા બે આવે. એમાં એને શું વાત કરે, મુનિરાજ હોય એને પણ પ્રતિકૂળતા આવે છે, એમાં શું છે? તો પણ એના મૂળ પાયામાં શું ફરક છે? કે તું તો તારા દેવને કરતા કહે છે, અને અમે કરતા નથી કરતા, અમે તો કહે છે પોતાના પરિણામ અનુસાર છે ભૂતકાળ. તું તો શું માને છે એનાથી કરતા માનીને કરે, તો અમે એવું તો માનતા, અમે તો માની કે દરેક જીવ જેવા પરિણામ કરીને કર્યું છે એ પ્રકારે થાય. તો જો તું તો પોતાના દેવને માને કરતા કે, અને તો આમાં શું થયું કે દેવને કરતા માને છે તો શું થાય? તારામાં કોઈ નિશ્ચિત નિયમ નથી, જયારે અમારામાં નિશ્ચિત નિયમ છે કે જેવા ભાવ કરીને આવ્યો છે એવું ફળ મળવાનું. તો નિશ્ચિતતા ક્યાં આવી? તો કે ભાઈ આ પરિણામમાં છે, તેનો છે. જો અમે પણ એમ કહીએ તો તમે ને આપણે બે હરખા, કે અમે પણ અમારા ભગવાનને કરતા માન તો માન તો બે સરખા છે, પરંતુ અમે જીનદેવને તો કરતા, શું શબ્દ વાપરે છે આગળ શું છે? અમે જીનદેવને કરતા તો શબ્દ શું વાપરે છે? કેતા, કેતા શબ્દ છે ને, કેતા નથી પણ માનીએ. આમાં તમે લખ્યું કે ભાઈ કેતા નથી, શું માનતા નથી ત્યારે તો કેતા નથી, કેતા નથી એટલે અંદર નહીં નહીં, માનતા નથી અને તેથી તો એ કેતા નથી. તો શું થાય છે? તો શું થાય કે જો આ જીવ તપ ત્યાગાદી વડે તપ ક્યાં કર્મને બાંધે? શું, અને વિષય કસાય વસનાદી શું છે? અશુ. આવી ગયા ને બે છે આગળ, તપ ત્યાગાદી વડે અથવા વિષય કસાયના પાપના પરિણામ વડે શુભ અશુભ કર્મને બાંધે. જો આમાં આખી કોના પર આવી ગયું? જીવના પરિણામ ઉપર. ભગવાન છે, ભગવાન માને તો બે પ્રકાર થશે, એમાં ભગવાન અમને એને કરતા અમે માનતા નથી, તો આ થાય છે ના કારણે? કે જીવોના પરિણામ, તો એવા ક્યાં પરિણામ છે? તપ ત્યાગો એવા શું પરિણામ હોય છે? વિષય કસાય અને વ્યસન, વ્યસન કોને કારણે? વ્યસન કેટલા હોય છે? વ્યસન સાત પ્રકારના છે ને, બીજા ક્યાં નામ છે? શિકાર છે, ચોરી છે, એ બધું એ પ્રકાર, એમાં સાત પ્રકારના વ્યસનો છે, પસ્ટ્રીગમન છે. તો એ આખું કઈક મુનિરાજ આચાર્ય લઈને અમને વ્યસન થઈ ગયું છે. આવું હોય વ્યસન તો ખરાબ કહેવાય. એ ભગવાન આપની સ્તુતિમાં અમને વ્યસન થઈ ગયું છે. નાની ને શું છે? આત્માની આરાધનાનું હર સમય શ્રદ્ધાની પણથી સ્વભાવમાં જ રહે છે, અને બીજું કઈ સૂઝતું દેખાતું જ નથી. તે પણ અહીંયા વ્યસન એટલે જીવના એક ખરાબ અભ્યાસ થઈ ગયો, એ ટેવાઈ ગયા હોય, એને પાપના પરિણામોને વ્યસન. અને એવા સાત પ્રકારના હોય છે, એમાં શિકાર છે, પછી મન ચોરી છે, જુગાર રમવો છે, એવા બધાના એ સાત પ્રકાર છે. તો અહીંયા કહે છે કે એવા પરિણામ મળે. એટલે જે આ બસ એ હાર જીત અને એમાં પૈસા સાથે કરીને એ બધું આખું જુદા છે. એમાં કાંઈ પછી એમાં ઓલું જેને કાંઈ શું બચાવ કરવાની જરૂર નથી. અમે તો અમસ્તા રમે, અમસ ખબર નહીં, અમસ્તાનો તમને ટાઈમ મળે છે અને સમતાનો ટાઈમ નથી મળતો. એ આત્માનો હિત થાય એવા જ માટે તો ટાઈમ નથી મળતો. અને ઓલાને કે ને અમે અમે પાછા પણ અમે શું કર્યું, કૃપાળુ દેવ અમને છૂટ આપી છે. શું છૂટ આપી છે? નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લ્યો ગમે ત્યાં. અમે તો નિર્દોષ, અમે ક્યાંય અમે કરીએ છીએ, એમાં હાચી હાર જીત તો કરતા નથી, અમે કઈ પૈસાનું કરતા નથી. નહીં હવે એવું બધું રમવાનું બંધ થઈ ગયું હશે ને, પેલા ઓલું આવતું ને કઈ વ્યાપાર કોમર્સ રમવા, હજી છે બધું. આમ ઓલું આવે એટલે હરાજી થઈ જાય જાણે કે મારી પાસે આવી ગયું, હું તારી પાસે શેર આવ્યું, કઈ નથી આવ્યું, આખું જાણે ગામને જીતી લીધું ને એવું બધું. એક વૃત્તિઓ કેવી થઈ જાય છે. કોઈ એમ ના છે કે નાના છે, કે નાના છે તેને કઈક ધાર્મિકતાના માંથી કઈક એવી રીતે ન શીખવાડે. આવું જ્યાં એને અત્યારથી જ આ સંસારો આખા એ પડતા હોય છે, તેની કરતા કઈક આત્મહિતનું થાય એવા એના અનુકૂળ થાય એવા. તેના અહીંયા કે શુભ અશુભ કર્મને બાંધે છે અને તેના ઉદયથી તેને બાહ્ય નિમિત્ત આદિનું સહકારીપણું સ્વયં થતા. જો આખું શું છે? બધું જ છે. શું શું છે? શું ત્રણેય સ્વયં થયા? અહીંયા કોણ છે? પહેલા તો પોતાના પરિણામ, એનાથી કર્મનો બંધ, એનો ઉદય અને બારમાં સામગ્રી. આ બધું પોતપોતાનું કેવું છે? સ્વયં પ્રણમન છે, એકબીજાનો સંબંધ, નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બાકી જીવે બાંધા એ પ્રમાણે કર્મ બંધાણા ઉદયમાં આવ્યું અને બાહ્ય નિમિત્ત આદુનું સહકારી પણ સ્વયં થતા ઈષ્ટ અનિષ્ટનો અને શબ્દ જ સરસ, ઈષ્ટ અનિષ્ટને સંયોગને આત્મા ભોગવે છે. સંબંધ થાય એટલે ભોગવે છે નહીં. બહુ જ એનાથી વિચારવા જેવું છે. પરદ્રવ્યની નિકટતામાં એકતા નહીં કરતા. અને નિયમસારની ભાષામાં વિચારીએ તો શું કહેવું? લોક પરમાણુ લોક યાત્રાએ નીકળ્યા તો થોડા કાળને માટે તારાથી શું થયા છે? નજીક આવ્યા છે તો નિકટ આવ્યા છે. એમાં મારા ખાતમાંની બેઠો. જેમ તીર્થયાત્રા હોય, ધર્મશાળામાં લોકો યાત્રા કરતા કરતા ને આવીને રહે તો ઓલો મેનેજર માં જોયું હું બેઠો છું એટલે કેટલા બધા આવ્યા. બરોબર કે નહીં? વયા જશે કઈ પણ હું છું એટલે તો આવ્યા છે કે નહીં? પોતાની રીતે આવ્યા છે, પોતાની રીતે રહ્યા છે અને પોતાની રીતે જવાના. તું માથે કરતાપણાનો સ્વામીપણાનો બોજો લેતો એ નહીં. તો એ આ રીતે કે જીવે પાપ પુણ્ય પાપના પરિણામ શુભ શુભ કર્યા કર્મ બંધાણા ઉદય કાળે આ બધી સામગ્રી બને છે. ચલો આ રીતે શું કર્યું ફરીથી? શું આખો અહીંયા સુધી વાત આવી ગઈ કે પહેલા તો પ્રશ્ન થયો કે આ તમે માનો છો એમાં તો બધાને કેમ સરખું નથી થતું, તો કે બધાને ક્યાંથી થાય, ઓલા એ સારી ભાવનાથી નહીં કર્યું એટલે નહીં મળ્યું. તો કે તું એક નિશ્ચિત જવાબ દે, તો એમનાથી મળે છે કે નથી મળતું કે આના પરિણામથી નથી મળતું. તો કે તમે એવું નહીં કરતા તમારામાં એવું બધું બને છે, તમને બધાને થાય, તો શું એનો જવાબ આપ્યો? અમે જીનદેવને માનીએ તો અમારી અનુકૂળતા પ્રતિકૂળતામાં જીનદેવ એના કરતા નથી, અમે જ ભૂતકાળમાં કરેલા પરિણામો છે એનું બારમાં સહયોગ એ મળે છે, અને તમે તો એને કરતા માનીને તમે એ કરો છો એ રીતે કરીને. તો કે છે તો કેવી રીતે સંયોગ મળે છે કે પૂર્વે શુભ અશુભાવ કર્યા, કર્મ બંધાણા એનો ઉદય આવે ત્યારે આ બાહ્ય સામગ્રી શબ્દ શું છે સંબંધ બને છે. ગુરુદેવ એના માટે સરસ સંબંધ બને છે એનો શબ્દ શું દેખાય છે, જ્યાં દેખાય છે ત્યાં મારા ક્યાંથી બન્યું, શું દર્શન આપે એનું. દસ છોકરા ઉભા છે, તું આમ ચાલ્યો જાય છે બધાને જોય છે, માંથી એકને ક્યાંથી આમ કરી નાખ્યું? દસ મકાન છે, રો હાઉસીસમાં બધા એક સરખા હોય ને, નીકળે એમાં મારું છે એમ તને દેખાય છે, એમાં મારા પણ ક્યાંથી ઉભું કર્યું છે? એમાં સંયોગો શું છે? એક ક્ષેત્ર આવ્યા સંબંધમાં શું છે દેખાય છે, દેખાતા મારાપણાનું ક્યાંથી માને? જો આમાં તો બધું ઘણું દેખાય તો મારાપણું માને છે બધું એ આખું કરીને. તો હવે ચાલો હજી છેલ્લે હજી એક આમ તર્કવાળો તો હજી કઈ છેડો નથી મૂકતો. ચાલો તમે એમ માયનો કયો છે ને કે તમે તો ભલું ભરું થવું પોતાના પરિણામથી જ માયનો છે, બરોબર 100%? કેટલા ટકા? તો પછી કે છે તમે દેવગુરુને એને પૂજો છો, શું કામ? તો તમને તમારા જ પરિણામનું ફળ છે, બીજાને પૂજો છો શું કામ? તમે વાત તો ન્યાયથી નથી લાગતી બધી, ના કુતર છે ને આ પોતાને ના ગમે એટલે કુતર. આપણને શેનું ફળ મળવાનું છે? કોઈ બીજો આ કે આપણા પરિણામનું? બસ તો પછી આપણે એટલા માટે બીજા સાથે કઈ લેવા દેવા નહીં, કોઈને પૂજવા ને ભક્તિ આ બધું તો ભાવના એ નહીં, પણ મારું કઈ ભલું કોઈ કરે એ નહીં કરવું હું. હા તો બસ આપણે આપણું કરવાનું, બીજાનું હું કામ પણ કઈ નહીં. જો આ એક સરસ આ રીતે એના પણ એ કહે છે કે લૌકિકતામાં પણ આવો ન્યાય હોય છે, તો પછી લોકોત્તરમાં હોય જ છે ને, કે જે આપણે એક બહુ જીવનમાં છે કે કોઈને તમે રસ્તો પૂછો અજાણ એટલે ગામમાં ગયા ને એ કહે આ રસ, પછી શું કહો તમે? હતે દેખાય એટલે આ ચાલે સાથે આવવું જ પડશે, નહીં તો શું છે? એના માટે શું શ્રીમદજી પણ શબ્દો આપ્યો, માર્ગ દેખાની ને અળગારે છે, ચાલવાનું તો તારે છે. કોઈ પણ એ હોય વ્યક્તિ ક્યાંક પૂછ્યું તો આપણે એમ કહેશું તો હાલચાલ તમારે તો આવવું જ પડશે. માર્ગ એમ જ્ઞાનીઓ શું હોય છે, જીનવાણી શું હોય છે, માર્ગ દેખાય અંતે ચાલવાનું તો એ તારે જ છે. એમ અહીંયા કહે છે કે અહીંયા તો તને પ્રશ્ન એ છે પોતાના જ પરિણામથી છે, તો પછી દેવાદિકનું પૂજન શું કામ કરો છો તમે? અરે નિયમસાર ને એના માટે એટલે છે ને શ્લોક આધારનો આપ્યો છે ને, સજ્જનો દ્વારા પણ એ કરેલા ઉપકારને ભૂલતા એ નથી, લૌકિકમાં ભૂલતા નથી. તો અહીંયા તો કેવી રીતે એમાં શરૂઆત ન્યાથી લીધી છે? મોક્ષ થાય છે, મોક્ષ એનાથી થાય છે, આ જ્ઞાનથી થાય, જ્ઞાનની એટલે શાસ્ત્રથી, શાસ્ત્રની ઉત્પત્તિ આપતાથી થાય છે, તો એનાથી એમ મોક્ષ એ જ્ઞાન, જ્ઞાન માટે શાસ્ત્ર, શાસ્ત્રની ઉત્પત્તિ આપત માટે એ કરેલા ઉપકાર એ મોક્ષ એ આપતની કૃપાનું ફળ છે. તો એમણે કરેલા ઉપકારને જ્ઞાનીઓ ક્યારેય પણ ઓળવતા નથી, ભૂલતા નથી, એવું લૌકિકમાં છે. તો અહીંયા પણ અને છતાં કરીને એને અમે કરતા માનતા નથી એ વાત આમાં. અમારે તો આ આમનાય છે, આમના એટલે આ પરંપરા, આ જ પદ્ધતિ લૌકિકમાં પણ હોય. નાનો છોકરો કરોડ કમાણો હોય તો પણ ઘરે આવીને તો બાપાને કહેશે ને તમે શું દીધું તો તમને શું આવડતું, હું કમાણો છે એમને, તો શું કહેવાય? તમારા આશીર્વાદ, વડીલોના આશીર્વાદ હતા એટલે આ એક ભાઈમાં પણ એક ઉપકારને વશ, એક ઉપકારને વશનો એક સિદ્ધાંત ક્યાં સૌથી ક્યારથી શરૂ થાય છે? અથવા તો બારમાં એક સિદ્ધાંતમાં શું દેખાડે ઉપકાર કોને કહે? નમસ્કાર મંત્રમાં પણ ઉપકારને વશ અરિયલનું પહેલું નામ છે. નમસ્કાર મંત્ર તો મૂળ મંત્ર છે ને, અનાદિ મૂળ મંત્ર છે ને, એમાં પણ શ્રીલ ભગવાન કરતા પેલા કોનું નામ લીધું છે? અરિયંત. એ જ્ઞાતિ પણ એક આખો ઉપકારની પદ્ધતિ. કારણ કે ફરીથી કોઈ ને કે આવું શું કામ ઉપકારનું બધું કઈ નહીં, આપણે આપણું પરિણામ આપણા. તું સાધક દશામાં આવવાનો છે કે નથી આવવાનો? સાધક દશામાં ખાલી નિર્વિકલ દશા હોય ને, વિકલ્પ ન આવે તો શેનો આવશે વિકલ્પ? શેનો આવશે? કે તે વખતે અધૂરા છે તો પોતાની સાધનામાં જે નિમિત્ત થયા એના પ્રત્યે આવ્યા વગર રહેશે નહીં. પોતાની નિર્વિકલ દશા કાયમ રહેવાની નથી, રહેતો તો શું થાય, બે ઘડીમાં કેવળ નામ થઈ જશે. તો અને ચિંતન સભ્યના વિકલ્પ પણ સદાય રહેવાના નથી. તો બીજા ક્યાં હશે? પાપનામાં રહેવું છે કે પોતાના ઉપકારી પ્રત્યેનું રહેવું છે? તો સહજ ભૂમિકામાં એક મુનિરાજ દેવાને પણ, આચાર્ય દેવને પણ, ગણધર દેવને પણ એ ભૂમિકા છે. કારણ કે સાધના પૂરી થઈ નથી એક વાર તો, અને ચિંતનના પણ વિકલ્પ સદાય રહેવાના નથી. તો આ બધા પ્રકારો, 28 મૂળ ગુણમાં પણ મુનિરાજના 6 આવશ્યકમાં કયા હોય? સામાયિક, પછી તીર્થંકર ભગવાનની સ્તુતિ આવે છે કે પછી એમાં સાથે છે બધું, આવશ્યક છે બધા. કુલકુન આચાર્યને શ્રીમંદર ભગવાનનું સ્મરણ આવ્યું કે ઓહો, આ અમે ક્યાં આવી ચડ્યા, તીર્થંકરોના વિરમ આવી. તો એ પ્રકારની અને સ્તુતિઓ રચતા હોય છે. તો અહીંયા છે અમારી આમના છે કે પહેલું તો એક છે, મૂળ કરવા જેવું શું છે? પોતાના શ્રદ્ધા જ્ઞાન ત્યાગ તપાદીરૂપ કલ્યાણ માર્ગને ગ્રહણ કરવા. સમ્યક દર્શનના ચારિત્ર તપ એ બધા પહેલું તો એ કરવા, એની સાથે આ ભૂમિકામાં હોય. તો એવું કલ્યાણનો માર્ગ અસેની વ્યાખ્યા આવી ગઈ, સમ્યક દર્શનના ચારિત્રાણી મોક્ષ માર્ગ, કલ્યાણ માર્ગ કહો કે મોક્ષનો માર્ગ કહો, એને ગ્રહણ કરવા. પણ હવે સાથે જો તેના જેના હવે તેમાં અધુરાશ છે, એમાં એમાં દેવશાસ્ત્ર ગુરુનો વિકલ્પ આવે, પૂજન આદિથી લૌકિક ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની અપ્રાપ્તિ માને છે, તો તેને તો મુખ્યપણે પાપ જ થશે. શું છે? અહીંયા માર્ગમાં આવીને પણ, સાચા માર્ગમાં આવીને પણ શું થવાનું છે? એની જો પ્રયોજન એનો કે અધ્યાને માનું સાચા દેવશાસ્ત્ર ગુરુને, એનાથી મને લૌકિકમાં જસ થાય, મારી નિરોગતા મટી જાય, રોગ આવ્યો તો ક્યાં તીર્થંકર ભગવાનનું આપણે કરવું વિધાન ક્યું કરવું? શાંતિનાથ ભગવાનનું કરીએ તો બધું શું થઈ જાય? સાતા થઈ જાય, નાશ થતો. અમસ્ત શાંતિનાથ ભગવાનનું એ બધું હતું તો પછી શાંતિનાથ ભગવાનનું એ સ્મરણ નહીં કરવું ને? હા, તો એ તો શેના માટે કરવાનું? હા, ભાવના કે શાંતિનાથ ભગવાન તમે ઘણાનો બધાના ઉપસર્ગ ટાળ્યા છે, દ્રૌપદીના આપે બધા, તો અમારા પણ એક કામ થોડું. અને અરે ભગવાન આપનો જે છે નાવમાં ગણાય જીવો તરણ, તમે એમાં મારું વજન બહુ થોડુંક છે, એમાં તમને વજન નહીં પડે કાંઈ. એ એક ભક્તિમાં કે આપે ઘણા જીવોને તાર્યા છે, આપને નાવ બહુ સ્ટ્રોંગ છે, એમાં એમાં મારો રતિ જેટલો બોજો છે, વલ્લભ એમ, તો મને થોડુંક જગ્યા આપી દો. ભાવના આખી એક જુદી વાત છે. ને તે વખતે અભિપ્રાયમાં એ અહીંયા કે જો લૌકિક ઇષ્ટની પ્રાપ્તિ, આ બહુ જ આપણા માટે છે કે કઈ નહીં, અમારા સુપ્રસંગ હોય ભગવાન કોને ના પાડી, અને છે ભાવના છે તો પૂજન ભક્તિ પુત્રા, પણ એની પાછળ ભગવાન સાથે સોદો નહીં કરતો. એ ભગવાન તમારું આ કરવું એટલે મારું આ સારું થાય, સોદો કરતો નહીં, ભગવાન પ્રત્યે ભક્ત કરતો. તો અહીંયા અને અનિષ્ટની પ્રાપ્તિ થાય તેને પૂજે, તો તેને તો શું છે શબ્દ શું હશે? હવે ધર્મ થશે કે પુણ્ય થશે? ધર્મ તો નહીં, પુણ્ય નહીં, પણ શું થવાનું? પાપ જ થાય છે. હવે સરસ જે એનું લોજિક આપે, કારણ કે તેને દેવ વાલાને લાગ્યા નથી, પોતાનું પ્રયોજન વાલું લાગ્યું. શું છે? ભગવાન પ્રત્યે બહુમાન ભક્તિ થી નહીં, તમે મારું મટાડી દો એટલે મારે પૂજવા છે, તો કોની અધિકતા લાગી? ભગવાનની લાગી, ભગવાનના ગુણોની લાગી, પોતાના પ્રયોજન નહીં. મારું પ્રયોજન અને ઘણા તો કન્ડિશનલી જ કરે ને, મારું થશે તો હું કરે છે, એના કે તને કઈ ભગવાનની એવું હોય ને, વડીલ નું એટલા માટે કામ કરું ને કારણ કે મને પૈસા આપે એટલે મારું ભલું એવું છે, તેના માટે. કલ્પના આખી વિચારવા જેવી છે કે આપણે શું કરીએ છીએ ભગવાન સાથે. તમે મારું કરશો તો ઓલામાં બધે કોઈની મોનોપોલી આઈટમ હોય ને, અને એ કે ના હું તો તમને પૈસા આપો તો જ આપીશ બસ, ન્યાય કે ના ના ઉધારી આપ, ન્યાય ઉધારી ન આપે ન્યાય એડવાન્સ આપે, અને અહીંયા ભગવાનને કે પેલા કરો પછી હું કરીશ. શું વેલ્યુ શું કરી ભગવાન, ઓલા નહીં કરતા પણ ડાઉન કરી લે કે પેલા કરો તમે જીવનમાં. ત્યાં દેવ એને વાલા નથી, પોતાનું પ્રયોજન વાલું લાગ્યું છે, પછી કદાચ પોતાના પુણ્ય લઈને થઈ ગયું તો શું થઈ ગયું, અને જયારે પોતાનું પ્રયોજન સાધ્ય થઈ જશે ત્યારે દેવની સેવન છોડી દેશે. પોતાનું કામ પૂરું થયું તો ભગવાનની એક બાજુ રહી જવાના. આ બધી વૃત્તિઓ કેવી જાતની બધાની હોય, આપણે પણ ભૂતકાળમાં આવા જ કોઈ અજ્ઞાનતામાં પીડાતા છે કે, અને પોતાનું કામ થઈ ગયું જેમ હોય છે ને સ્વાર્થી જેવું શીખવું હોય કોને કહેવાય, સ્વાર્થી કોને, પોતાનું કામ કર્યું ત્યાં બીજા પાસે ભગવાન, પોતાનું જ્યાં કામ છું ત્યાં એ ક્યાં આપણે ક્યાં, એમ અહીંયા ભગવાન પાસે કરીને એ પોતાનું પ્રયોજન થશે દેવનું છે, અથવા અન્યથા વચન બોલવા લાગશે. અન્યથા વચન એટલે અરે યાર અમારી મહેનત હતી બાજી, બીજા બધા શું કરવાના હતા એમ બધી. એક તો પાછું પેલા કર્યું હતું અને પછી હવે પછો અન્યથા વચન, તો ત્યાં દેવનું આસ્તિક અથવા વાલકતા એમ, તને ભગવાનની શ્રદ્ધા કે ભગવાનની પૂજ્યતા ક્યારે, વાલક એટલે પૂજ્યતા ક્યારે, ભગવાનની મહિમા અધિકતા તને ક્યાં રહી છે, તથા પૂર્વ કર્મનો ભલો બુરો ઉદય આવવાનું કોઈ પ્રમાણ નથી, માટે એવા પ્રયોજન અર્થે જીનદેવના સેવક થવાનું કહ્યું નથી. શું છે પ્રયોજન, કોઈ કેવો ઉદય આવશે એનું કોઈ શું નથી, પ્રમાણ પ્રમાણ એટલે નિયમ નથી ને, નિયમ તો છે તારા જ્ઞાનમાં નથી એમ કે, અને શું આવવાનું છે બધું ભગવાન બધું છે પણ તને ખબર નથી એનું, અને માટે એવા પ્રયોજન અર્થે જીનદેવના સેવક થવાનું કહ્યું, એનો અર્થ શું, પેલા આનું શું થયું, પહેલેથી પ્રિકોશન આપણે ચાલો પહેલેથી કહીએ એટલે કઈ આપણને તકલીફ ન આવે એમ, કારણ કે બને તો ઉદય ક્યારે આવે એની કરતા આપણે ભગવાનનું પેલું માની લઈ કરી લઈએ એટલે આપણને કઈ નડતા. ઓલું તો શું છે, ઓલું આવે ત્યારે પછી એમ નહીં થાય, અહીંયા કે પહેલેથી જ શું કહે પાણી વગર, પાણી આવે પૂર આવે પેલા પાળ બાંધી લેવાનું, પહેલેથી કરી લેવું નહીં પ્રિવેન્શન લઈ લેવાનું આપણે, પછી કઈ થશે નહીં ક્યાં જીવે એમ. તો એ કે એના માટે પણ અહીંયા નથી અમારે, જો હવે કે તમે જીનદેવને શેને માટે માને, જો ફરીથી આખું જવાબ શું આપ્યું, છેલ્લો પ્રશ્ન શું હતો, તો તમારા પરિણામથી તમારું ભલું બુરું છે તો જીનદેવ માનો શું કામ. તો પહેલું અમે જીનદેવને અમારું અનુકૂળતા મળે એના માટે પૂજતા નથી, અમે એવું કરતા નથી, પેલા તમે કરો પછી અમે કરશું, અથવા તો અમે પેલા એટલા માટે તમને માન્ય કામને પ્રતિકૂળતા ન આવે એના માટે પણ કરતા નથી, તો શેના માટે અમે જીનદેવને પૂજીએ છીએ, બહુમાન ભક્તિ શેને માટે, કે અમારે તો જીનદેવે સંસાર મોક્ષ માર્ગનો, સાચા મોક્ષ માર્ગનો સાચો નિષેધ વિધિ તથા સત્ય સ્વરૂપ દર્શાવ્યો છે. શું છે, કોનું કોનું, સંસાર મોક્ષ માર્ગ, સંસાર માર્ગ કોણ છે ને મોક્ષ માર્ગ શું છે, સાચો મોક્ષ માર્ગ શું છે, અને એમાં નિષેધ અને વિધિ શું, નિષેધ વિધિ અસ્થિનાથી શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી, જેમ પૂજા આદિ કરીને એમાં શું કહેવાય છે વિધિ વિધાન, વિધિ વિધાન હોય ને એમાં શું હોય, હંમેશા ઇન્દ્ર બને ને ઇન્દ્ર બને તો એ શું, એમાં શું હોય, શું તમારે હવે કરવાનું અને શું નહીં કરવાનું, બે ને તો કરવાનું હોય નામ શું કહેવાય વિધિ, અને નહીં કરવાનું નામ શું કહેવાય નિષેધ, વિધિ નિષેધ. જે રીતે હું ચૈતન્ય આત્મતત્વ છું, વિધિ અસ્થિ, હું શરીર આદિ રાગ આદિ રૂપ નથી, એમ કેમ કરવું પડે, વિધિ નિષેધ કરવું પડે. વિધિ નિષેધથી જ એક નિશ્ચિતતા આવે, આ મકાન મારું જ છે બીજા કોઈનું, ત્યારે તો નિશ્ચિતતા લોની ભાષા તો આમ જ હોય કે નહીં, એવી રીતે અહીંયા સંસાર માર્ગ કયો છે અને મોક્ષ માર્ગ કયો છે. સાચો મોક્ષ માર્ગમાં પણ સાચી વિધિ નિષેધ વિધિ. મોક્ષ માર્ગમાં શું હોય, પરિગ્રહનું ગ્રહણ હોય કે પરિગ્રહનો ત્યાગ હોય? મોક્ષ માર્ગમાં શું હોય, પરિગ્રહનું ગ્રહણ હોય કે ત્યાગ હોય? એકી નહીં, મોક્ષ માર્ગ, મોક્ષ માર્ગની વાત છે. પૂર્ણતા નહીં, મોક્ષ માર્ગમાં શું હોય, પરિગ્રહનું ગ્રહણ કે પરિગ્રહનો ત્યાગ? એટલે ત્યાગ કરવાનો, ધીરે ધીરે આપણે છોડવાનું. હા, પેલા ગ્રહણ કરી લેવાનું પછી ત્યાગ કરો, કારણ કે ગ્રહણ કર્યા વગર ક્યાંથી ત્યાગ
કરે?
ત્યાગ છે નો કરાય, ગ્રહણ કર્યો હોય તો કરાય ને. હા, એટલે પેલા ગ્રહણ કરવું પડે ને, એટલે પછી આમ પછી ત્યાગ કરવા માટે કઈક થોડું ભેગું કરીએ પછી છોડશો ને. હા, બે રૂપિયા હોય ને 2 રૂપિયા છોડ્યામાં કોઈ પૂછશે નહીં, એની કરતા થોડું ઘણું હોય વધારે ભેગું કર્યું ને છોડે તો લોકો યાદ એ કહો આને આટલો બધો ત્યાગ કર્યો નહીં. સૌથી સારો આપણે એફિલ ટાવરનો ત્યાગ કરી દેવો, માથા નહીં કે તાજમહલનો ત્યાગ કરવો. જીવનમાં તને ત્યાગ પહેલા એમ કેમ નથી થતું કે મેં ગ્રહણ કર્યું છે કે નહીં, મારું છે કે નહીં? જૈન દર્શનમાં તો ત્યાગ્રહણના વિકલ્પથી પણ રહિતની વાત છે. તારા સ્વરૂપમાં એનું ક્યારે ગ્રહણ પ્રવેશ જ નથી થયો, ગ્રહણ જ થયું નથી, તો ત્યાગના વિકલ્પમાં શું કામ રોકાય છો? એક બહુ આશ્ચર્યની વાત છે. જગત શેમાં રોકાણું છે? ગ્રહણના વિકલ્પમાં. ગ્રહણના હજી તો પાપમયમાં, તો અને અન્ય જે છે એ લોકો ત્યાગમાં રોકાણો. અને જે હજી આગળ આવશે સરસ, અને સત્ય જે જૈન દર્શનને માને છે એ ન તો ગ્રહણના વિકલ્પમાં અને ન તો ત્યાગના. કારણ કે હું કેવો છું, 16મી શક્તિ કઈ છે? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. બહુ સરસ એમાં શું છે, મારું છે એ કોઈ દી છૂટતું નથી ને છૂટતું છે મારું કોઈ દી થતું નથી, મારે ગ્રહણ ત્યાગ છે ના કરવું. મારું જે સ્વરૂપ છે એ કોઈ દી છૂટવાનું નથી, અને જે મારું નથી એ કોઈ દી મારું થવાનું નથી, તો મારે સેના ગ્રહણ ત્યાગ કરવાનો? ઘણા આ રીતે વિચારે ને, તો કેટલા વિકલ્પો નિષેધ્યમાં આવ્યું, વિધિ નિષેધ. આ રીતે વિકલ્પોના બોજાથી છોડવાના પણ વિધિ, એની પણ એક સરસ છે. બીજું વિચાર કોનો કરવાનો, પોતાનો કે બીજાનો? પોતાનો વિચાર કરવાનો ને, બરોબર ને? પોતાનું છે પછી દરરોજ યાદ કરે છે ને, આ મારું ઘર છે, આ મારું ઘર છે. ચાલો, તો એ કીધું ભાઈ પોતાનું વિચાર કરો. હા, તો વિચાર તો કરવાનો ને એનો, નહી મારું પછી મારું નામ આ છે, મારું ઘર આ છે, હું આ સ્ટાન્ડર્ડ માં ભણું છું, મારું જો આ રીતે કોના વિચાર કરવાના, નથી એના કે છું એના? નથી ને એનો શું વિચાર કરીને, શું બાજુવાળું જમો કે ન જમો, કરોડ કમાણું કે ન કરું, શું ફરક પડવાનો? અને જા તારું છે, છે એનું વેદન હોય કે છે એનો વિચાર કરવો? કેટલાથી શું કહેવાય, હળવાથી હળવા. કોના વિચારમાં ક્યાં પ્રશ્ન છે? ભિન્નતાનું જ્ઞાન કરજે ને પોતાનું વેદન કરજે. જે ભિન્નતા છે એનું શું કરજે, જ્ઞાન કરજે, અને પોતાનું છે એનું વેદન કરજે. શું કામ, વિકલ્પો ગ્રહણ ત્યાગના એવા વિકલ્પોમાં. તો અહીંયા કહે છે કે એ આ ભગવાન પ્રત્યેનું આખું એમણે શું, શા માટેનું અમે કરીએ છીએ કે એમણે અમને શું દેખાડ્યું છે કે સાચો મોક્ષ માર્ગ સંસાર શું છે અને નિષેધ વિધિ તથા તેનું બધાનું સત્ય સ્વરૂપ દેખાય. જેને જાણી પછી આગળ કયો શબ્દ વાપરો છે, કોણ કલ્યાણ કરે છે? ભવ્ય જીવ કલ્યાણ કરે છે ને, કોણ કલ્યાણ કરે? આવું ભગવાનની ગુરુની વાણી સાંભળીને કોણ કલ્યાણ કરે? હું પોતે, આપણે પોતે, બીજા જીવો નહીં, બીજા જીવો નહીં. અચ્છા, તો એ આપણું કલ્યાણ નથી કરતા એમ ને? તો અરે એના નિમિત્તે, ચાલો એના નિમિત્તે લે, ભગવાન ના નિમિત્તે કોણ કલ્યાણ કરે છે? ભગવાન ની ગુરુ ની વાણી ના નિમિત્તે કોણ કલ્યાણ કરે છે? બીજા કોઈ નથી કરતા ને? હા તો આવ્યું ને બીજા, જો પોતાનું ને પછી બીજા બધા આવી ગયા ને? એવું કઈ ને, આપડે બધા સાથે છીએ એટલે એવા સાથ. એક સરસ એમાં મારી નિશ્ચિતતા છે અને બીજા કરે એવી ભાવના છે. ગુરુ વાણી કે જીન વાણી સાંભળીને હું તો નિશ્ચિતપણે કરવા, મારી તો નિશ્ચિતતા છે અને જગતના બધા જીવો પણ એ કરે કે ના, ખાલી ભવ્ય કરે. અભવ્ય તો કરવાના નથી, તો શું આ બહુ જરૂરી છે. જેમ બહારમાં પણ ભાવનામાં હે ને, બધા જીવો સપના મારી એમ ભાવના થવી જોઈએ છે ને, તો અંદરમાં પણ એવી જ હોય છે. અભેદની ભાવના કરજે, ગુણભેદ કરીને એના ભેદ નહીં કરતો, ખંડ નહીં કરતો. અંદરમાં પણ એક રૂપ અખંડ અભેદ તત્વની કરજે સાધના, એમાં ક્યાંય પણ ભેદ કરીશ નહીં. તો એ ભવ્ય જીવ એટલે હું તો પોતાનું કલ્યાણ કરે છે, અથવા સુખ રૂપ જે શાંતિ રસ તેનું અવલંબન ચિંતવે છે, એવા પ્રયોજનની સિદ્ધિ થતી જાણી તેમના સેવક થવાનું કહ્યું છે. તો ભવ્ય જીવો કલ્યાણ જ પહેલું તો, અથવા તો શરૂઆતનાથી કરે છે, જે સુખરૂપ શાંતિરૂપ પોતાનું સ્વરૂપ છે એનું અવલંબન લઈને ચિંતન કરે. પામી નથી ગયો તો એ પહેલાની ભૂમિકા થયા, એમાં સરસ છે. ભગવાનની વાણી છૂટે તો શું થાય, સમસણમાં અને કાજીઓ સાધનામાં છે એ સાધ્યમાં પહોંચે છે, અને બાધકપણામાં વૈરાગમાં એ સાધક. એ ભગવાનની વાણી શું કહે ગુજરાતી, વાંઝણી ન હોય, ભગવાનની વાણી છૂટે અને કોઈ કલ્યાણ કરનારા ન હોય, જીલનારા ન હોય, એવું ક્યારે પણ બની શકે નહીં. તો કોઈ શું હોય છે, સમ્યક દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ પહેલા તો લઈએ, નથી તો સમ્યક દર્શન પામે, અને સમ્યક દર્શન માટેની ભૂમિકામાં નથી તો ત્યાં ચિંતનવાદી ભૂમિકામાં, એનાથી સમ્યક દર્શન પામે. સમ્યક દર્શન હોય તો અણુવ્રત લે છે, અથવા તો ડાયરેક્ટ મુનિ દશા લે છે, પાંચમેમાં આવે તો મુનિ થાય છે, બસ એટલે થઈ ગયું ને. અને મુનિ દશામાં છે તો શ્રેણી માંડે, અને શ્રેણી માંડે ને અગિયાર મેથી નહી તો શ્રેણી માંડી ને બારમે ગણસ્થાન આવે, પછી બારમે બારમે નો આવે શ્રેણી, હા પછી આવે ને, પછી બારમે થી પોતાની ઈચ્છા થાય તો તેરમે આવે. એટલે હા ભાઈ, એટલે ઈચ્છા થાય તો ને, મન થાય તો ને, કેમ ઈચ્છા નહીં કે ન્યાય ઈચ્છાનો તો પૂર્ણ વિતરાગ થયા છે, તો એ કેવળના ને બધી આગળ ચાલતી જ હોય છે. તો અહીંયા કહે છે કે એમણે એમને આ સ્વરૂપ આપ્યું છે તો એ કલ્યાણનું થયું છે, તો એનું ચિંતન કહે. એવા પ્રયોજનની સિદ્ધિ એમના નિમિત્તે થતી જાણી તેમના સ્વરૂપ, એ બંને પ્રયોજન તેમનાથી જીન દેવ એટલે દેવશાસ્ત્ર ગુરુ એનાથી સિદ્ધ થાય. હજી પ્રશ્ન કરનારે જે ગુજરાતી શું કહે, કેળો છોડતો નથી. તમે આ બધું કયો છે, બધું કેમના ઉપકાર ને હાથે બધું, તો એ કહે છે તો સ્તોત્ર આદિમાં પુરાણોમાં પણ એવું આવે છે કે ભગવાનની પૂજા કરીને બધો પ્રતિકૂળતા છૂટી ગઈ, રોગ છૂટી ગયો, બધું ઘણું બધું વૃદ્ધિ સુધી એને પ્રાપ્તિ થઈને વિઘ્ન બધા દૂર થાય છે. અને પાછું જો કોનો આધાર લે છે, શાસ્ત્ર નો લખેલો. જેવી રીતે છે ને આ વ્યવહારા ભાષી નિશ્ચય ભાષી ઉભ્યા ભાષી હોય એ કોણ હોય છે, ગ્રેટ મિથ્યા દ્રષ્ટિ જૈન નો હોય તો પછી આ ભાષે નો હોય. જો જૈનમાં જૈનમાં છે શાસ્ત્ર અભ્યાસ કરે છે તો આ ભાષ કેમ રહી, એનો સરસ આવશે. નહીં જ્ઞાન નથી એટલા માટે શું કઈ અપેક્ષાથી કીધું સમજતા નથી, અભિપ્રાય સમજતા નથી, તો પોતાને ગમતો અર્થ લઈ ગયો. આવો શબ્દ ક્યાં સમજ, આ નય વિભાગ જાણતો નથી, એ જે આખો પ્રશ્ન આમાં એ રીતે જ આવે છે. આખું 25 ગાથા સુધીમાં આવ્યું ને કે જીવ એનાથી જુદો ઉપયોગ લક્ષણમય જીવ છે તે કેમ ફૂદગલ થઈ શકે, પછી છે પ્રશ્ન ઉપાડ્યો. કે અમારે કઈ અમસ્તા કોઈ બીજાનું વાંચન નથી કરતા, અમે તો શાસ્ત્રો વાંચીને કહીએ છીએ. એમાં તીર્થંકર ટાઈટલ આપ્યું તો શું આપ્યું? તીર્થંકર ની સ્તુતિ. અને વર્ણન કોનું આવ્યું? 24 ભગવાન માંથી 16 તો સુવર્ણ વર્ણ છે, કોઈ તો ઓલા લાલ એટલે પદ્મ પ્રભુ ને એ રીતે છે, કોઈ એ રીતે જુદા જુદા કલર ના ભગવાન છે. તો શરીર આત્મા એક છે ત્યારે તો આવું વર્ણન કર્યું કે ન કર્યું? એનું પરમ ઔદારિક શરીર હોય છે, એમનો પડછાયો પડે ને સ્ફટિક જેવું, આ બધું વર્ણન વર્ણન કોનું કર્યું? વર્ણન કોણ, ટાઈટલ કોનું હતું અને વાત કોની આવી? વાત શરીર ની, વર્ણન તીર્થંકર નું. ધેર ફોર તીર્થંકર એનું શરીર આ વનન તો થઈ. આવું ઇક્વેશન તો ભણ્યા છો કે થિયરમ સુના બધા આવી રીતે કહેતા કે ફરીથી શું છે? વર્ણન કોનું, વાત કોની, ધેર ફોર. જો સરસ એનો જવાબ આપે તો ફરીથી પ્રશ્ન તો સ્તોત્ર આદિક માં અને ખાસ સ્તોત્ર માં આ કયું ફેમસ છે? માનતુંગાચાર્ય નું કે જો એમણે ભક્તામર સ્તોત્ર રચ્યું તો પછી રચ્યું જો કામ તો પછી જો કઈ કામ જ નતું, કામ જ નતું. હા તો પેલા લખ્યું હતી પછી લખ્યું હતી, આ ખાલી આમ જેલમાં નાખ્યા પછી શું કામ કર્યું? પેલા કરવી હતી. તો એ જો જવાબ નથી એટલે તમે બોલી નાખો ત્યારે યોગ થયો તત્સમય ની યોગ્યતા. બહુ સારો શબ્દ છે, કઈ જવાબ ના મળે એટલે બોલી નાખો. અરે આ જ દેખાડે છે જીવનના ની દરેક પદાર્થના સ્વતંત્ર સ્વાધીન પરિણામ. એ કોઈ જેને કે ને અવશપણે તત્સમય ની યોગ્યતા એવો શબ્દ નથી જોયો. એમાં સરસ શબ્દ છે, એમાં શું છે? યોગ્યતા એવ શરણમ છે ને, એનો અર્થ છે યોગ્યતા એવ શરણમ. બધા તારા વિકલ્પનો શાંત કરવા માટેનો આ એકમાત્ર સ્વીકારી લે સર તત્સમય ની યોગ્યતા. જેમ કે ને કાંઈ ઉપાય નથી ભાઈ એક કરનાર, જેને કહે ક્ષમા માગી લે આમ કરે, એ તો લાચારીથી એમ બધું છે. અહીંયા તારે બધા વિકલ્પો શા માટે? પડદ્રવ્યથી કેમ ન થાય? પડદ્રવ્યથી તો એના દ્રવ્યથી કેમ ન થાય? એના ગુણથી કેમ ન થાય? બધુંમાં અંતે શું આવ્યું? પર્યાયની તત્સમયની બધા જ વિકલ્પો એ શાંત થઈ જાય છે. તો એ અને બીજું એને પહેલા ને પછી કરો, તું એનો કોણ અધિકારી થઈ ગયો? આચાર્યદેવ ન હોય આટલું બધું ડાપણ આવી ગયું કે આચાર્યદેવને શું ક્યારે કરવું શું કરવું? ઘણા કે ને માટી એ ઘડો ક્યારે રેચો? કુંભાર આવ્યો તો સિમ્પલ સરસ લોજિક. માટી એ ઘડો ક્યારે રેચો? તો કોને ઘડો રેચો? માટી હા ભાઈ, માટી એ પોતાનું ઘડારસ નું પરિણમન ક્યારે કર્યું? ક્યારે કર્યું? આજે આપે એનો સમય ક્યારે આવ્યો? એ પણ કર્યું તો આવું જ પડશે બધું. શું છે આ બોજ? અરે ભાઈ ઉલટાનું તમે બધા ઊંધું બોલો છો. માટી એ ઘડાણ કર્યું ત્યારે કુંભાર આવ્યો છે. કુંભાર આવ્યો એટલે માટી નથી, માટી રાહ નથી જોતી. ઉલટાનું માટી જયારે ઘડા રૂપે પરણવી ત્યારે કુંભાર ને નિમિત્ત રૂપે હાજર થયો છે. માટી પોતાનું પરણમન ક્યારે કેવું શું કરવું એ સ્વતંત્ર સ્વાધીન છે. એના પરિણામ નો હક શું કહે? ઓલું પણ હશે ને રાઈટ વેચી નથી દીધા, હોય છે ને બધા બારમાં ઓલું પછી પાવર ઓફ એટર્ની આપી દે, રાઈટ વેચી દે. કોઈ પદાર્થે પોતાના પરિણમન કરવાના રાઈટ કોઈને વેચી નથી દીધા. એટલા માટે એને પહેલા કરવું પછી કરવું આમ કરવું તારો અધિકાર છે. અધિકાર શું છે? ત્યાં છતાં કે સ્તોત્રમાં જેવી રીતે વાદિરાજ મુનિએ કે રચના કરી એકી ભાવ સ્તોત્ર ની રચના કરી, પછી સંબંધ પદાચાર્ય સમય કરી સ્વયંભૂ સ્તોત્ર, અને તો પછી પિંડી માંથી ચંદ્રકુમાર ભગવાન ની આવી કે નહીં બધું એટલે થયું કે નહીં? ઇકોના જેવું છે આવું બધું? ઇકોના કાગ નું બેસવું અને દાળ નું ફળવું. જો એ એટલે શું છે? યોગાનું યુગ બન્યો કે તે વખતે કાગડો એ દાળ ઉપર બેસ અને એ દાળ ને પડવાનો સમય હતો. કાગડા શું અભિમાન કરે છે? જોયું મારું વજન કેટલું છે, કે હું બેસ્યો તો અહીંયા ડાળે પણ મારું વજન ઝીલી છે, બરોબર ને? તો દેખાણું તો ખરું, આપણને સીધું
દેખાણું,
યોગ યોગ એવું ને આમ સીધું દેખાણું, કાગડો બેઠો એટલે ડાળ પડી કે નહીં, અને ન બેઠો ન બેઠો હોત તો એ કેમ ખબર પડે? અરે વાહ, એ ન બેઠો તો પડી જાય, ખબર કેમ પડે? અરે જો કાગડાનું એટલું વજન હતું તો દર વખતે પેલા તો ઘણી વાર બેઠો ત્યારે કેમ ડાળમાં પડ્યો? જો તારા વજન થી પડવાનું હોત તો પેલા બેઠો ત્યારે પડી જવું જોઈએ. આ શું છે? પોતાના પડદ્રવના પ્રણમન નો સ્વકાળ છે, તેમાં ક્યારે અભિમાન કરીશ નહીં. તો અહીંયા કે છે કે તેમના પૂજન આદિ રોગ દૂર થઈ જાય છે અને વૃદ્ધિ આદિ મળે છે, ખરે ને? જે બધા વૃદ્ધિઓ કરતા હોય ત્યારે ભગવાનનું સ્મરણ લઈને બધું કરતા અને અથવા વિઘ્ન દૂર, તો એનો હવે ઉત્તર આપશે. સરસમાં આ એક વાક્યમાં એનો આખો જવાબ આવી જાય. તમને નય વિવક્ષાનું જ્ઞાન નથી. નય વિવક્ષા એટલે અપેક્ષા, કઈ જેને કે એંગલથી કે પોઈન્ટ ઓફ વ્યૂથી કઈ નહીં નહીં ફરીથી નહીં ઇઝ ઇક્વલ ટુ અપેક્ષિત કથન અપેક્ષિત જ્ઞાન. કારણ કે નહીં બેમાં લાગુ પડે છે ને, નહીં સેમાં લાગુ પડે? કથન પદ્ધતિ અને જાણવાની પદ્ધતિ. તો એમાં એ કોઈ એંગલથી કોઈ અપેક્ષાથી જે કામ કરે છે એનું નામ નહીં જ્ઞાન છે, અને કથન કરે છે તો એ વાણી રૂપનું એ જ્ઞાન છે. તો એ તો નહીં વિવેકતાનું જ્ઞાન નથી. પેલા બે ઝઘડા કરતા એને ચાલો એક માની લઈએ, એક વ્યક્તિ ઉભી છે બરોબર, એક જણ આવીને એને પિતા કહે છે અને એક આવીને એમ કહે છે કાકા કહે. પેલા બે ઝઘડે, મેં પિતા કીધું તે કાકા કેમ કહે છે? તારે પણ ના, અમે હું જે કહું તારે કહેવાનું. તને ક્યાંથી આવી બધી ખબર પડી? તને તને આવી બધી ક્યાં ખબર પડી? તું એને બેના ઝઘડાને મટાડે તો તને એવું ક્યાંક ખબર પડી કે આને પિતા કેવું જોઈએ ને આને કાકા કેવું જોઈએ અથવા દાદા કેવું જોઈએ? તને ક્યાંક ખબર પડી? જોવો એમ નહીં, અહીંયા છે ને, મને નય જ્ઞાન છે કે આ એનો દીકરો હોવાથી એને પિતા કહેવાનો, નાનો એનો પૌત્ર છે એટલે એને દાદા. જગતમાં આપણને નહીં જ્ઞાન છે એટલે ક્યારેય ઓલા કહેતા હોય કે ભાઈ હું કામ ઝઘડા કરો છે, આ તારા આ છે, ત્યાં નહીં જ્ઞાનથી આપણે સુમેળ કરી દે. જેમ અહીંયા જ કહે છે જીનવાણીમાં નહીં જ્ઞાન કરજે, અને એટલા માટે શ્રોતાના લક્ષણોમાં બધે જ શું હોય? પેલું નહીંનું જ્ઞાન કોને હોય? વક્તાને હોવું જરૂરી છે કે શ્રોતાને હોવું જરૂરી છે? હવે એવું બધું અઘરું અઘરું અમને ન આવડે, અમને અમે તો તમે સાદું કે આવડે. તમારે નહીં જ્ઞાન વધતા જાણવાનું, અમારે નહીં
બધું.
તો એનો અર્થ કે તારે કઈ જવાબદારી લેવી નથી. બહારમાં તો ન આવડે તો બહારની જવાબદારી લઈને મોટો થઈને ફરે છે. અહીંયા જેને કહેનારા છે એક એક વાક્ય નહીં કહે કે હું હવે નિશ્ચયથી કહું છું, હવે હું વ્યવહાર ગુરુ આવે. ઘણી વાર કહે છે એવું જો કહેવા બેસે તો વિષય કીધી પૂરો થાય. તો એ એટલી તો શ્રોતાની શું હોવી જોઈએ? તૈયારી હોવી જોઈએ કે આ કથન કઈ શૈલીનું, અને એના નિયમ છે, સિમ્પલ છે. વ્યવહાર કોને બતાવે? રંગ રાગ ને ભેદ, બીજી ભાષામાં જે ભિન્ન છે, જે વિપરીત છે અને જે ભેદ, અને નિશ્ચય કોને બતાવે છે? જે આશ્રય યોગ્ય છે અને અથવા જે કરવા યોગ્ય, કઈ રીતે છે? પછી ઓલાની અપેક્ષા ઓલો એ બધી જુદી વાત, પણ એક બ્રોડ સેન્સની અંદર બે પ્રકાર કરીએ. જે ભિન્ન છે, જે ભિન્ન છે, જે વિપરીત છે અને જે ભેદરૂપ છે, એવા બધાને વ્યવહાર દેખાડે છે. અહીંયા પ્રગટ કરવા યોગ્ય અને આશ્રય, અને આશ્રય કરવા યોગ્ય અંતિમ આકૃતિ. બસ એની વ્યાખ્યા હોય છે સમજીને. તો નહીં નું જ્ઞાન તો હોવું જોઈએ, કારણ કે નહીં મારે ઇંગ્લિશ વાંચવું છે પણ આલ્ફાબેટ નથી, એનો કઈ ઉપાય તો તમારે ઉપાય ગોતવો પડશે. ગમે થાય મને, કેમ કેમ ચાલો ચાલો શું કામ આવો નિયમ શું કામ ઇંગ્લિશ જાણવા માટે મારે આલ્ફાબેટ એ ટુ ઝેડ શીખવા એવું શા માટે અને એમાં જ આલ્ફાબેટ લખ્યા છે અને આલ્ફાબેટ નથી આવડતા તો વાંચીશ શું એમ અહીંયા કેનારા જ્ઞાનીઓ છે જીનવાણી છે ગુરુવાણી છે એમાં નહીંથી જ વાત આવશે અને તારે કઈ નહીં જાણવું નથી તો તું અર્થ કરીશ શું એટ ધ મોસ્ટ શું થશે તું ખાલી સાંભળી લઈશ જે બોલો એટ ધ મોસ્ટ ભાઈ કઈક લખેલું છે પણ શું લખેલું નહીં આવડે કારણ કે ઇંગ્લિશ આલ્ફાબેટ તો આવડતા એમ અહીંયા નહીં જાણતો નથી નહીં વિવેકશાને તો સત્રાદિમાં વ્યવહાર નથી પોતાના રોગાદિ દૂર થવા ઇત્યાદિ એ વ્યવહારથી એ છે બાકી ખરેખર કોઈ કોઈનાથી કંઈ થતું નથી એ તો કોણ હતું નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે આ કહેવામાં આવે એનો વિસ્તારથી આગળ